નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં સફર કરીશું જે પહેલી નજરે તો એક ટાઈમ ટ્રાવેલની વાર્તા લાગે.
હા, પણ જેમ જેમ તેના પાના ઉઘડતા જાય તેમ તેમ એ બીજું ઘણું બધું બની જાય છે.
બિલકુલ, તે એક ઓફિસ કોમેડી છે, એક જાસૂસી થ્રિલર છે અને બે વિષમ સદીના લોકો વચ્ચે પાંગરતી એક અત્યંત ઊંડી પ્રેમકથા પણ છે.
અને આ બધાની વચ્ચે અમલદારશાહીની જે વિચિત્રતા હોય, વિસ્થાપનનો અનુભવ અને સત્તાની નૈતિકતા જેવા ગંભીર પ્રશ્નો પણ સરસ રીતે વણાયેલા છે.
ચોક્કસ, આપણે વાત કરી રહ્યા છીએ બ્રિટિશ કંબોડિયન લેખિકા કાલિયાન બ્રેડલીની 2024માં આવેલી બહુ ચર્ચિત નવલકથા ધ મિનિસ્ટ્રી ઓફ ટાઈમ વિશે. આ પુસ્તકે સાહિત્ય જગતમાં ખાસી એવી ચહલપહેલ મચાવી છે.
ખરેખર?
તો ચાલો આ અનોખી સરકારી સંસ્થાના રહસ્યો અને તેના નિયમોને તોડતી પ્રેમકથાની ગલીઓમાં ઊંડા ઉતરીએ.
વાર્તાનો પાયો જ એટલો રોચક છે કે તમે તરત જ તેમાં ખેંચાઈ જાઓ. કલ્પના કરો કે બ્રિટિશ સરકાર પાસે એક ગુપ્ત વિભાગ છે
જેનું નામ છે ધ મિનિસ્ટ્રી ઓફ ટાઈમ.
બરાબર. અને આ કોઈ સામાન્ય સરકારી ઓફિસ નથી, કારણ કે તેમણે સમયમાં મુસાફરી કરવાની ટેકનોલોજી વિકસાવી છે,
જે પોતાનામાં જ એક મોટો વિચાર છે. પણ તેમનો પ્રયોગ વધુ વિચિત્ર છે, ખરું ને? મતલબ તેઓ ભૂતકાળમાં જઈને ઇતિહાસ નથી બદલતા.
ના, બિલકુલ નહીં. એનાથી ઉલટું, તેઓ ઇતિહાસમાંથી લોકોને વર્તમાનમાં લઈ આવે છે.
આ વિચાર જ મને થોડો અજીબ લાગે છે. કોને અને શા માટે લાવવામાં આવે છે?
એ જ તો આખી વાતનો મર્મ છે. તેઓ ઇતિહાસના એવા લોકોને પસંદ કરે છે જેઓ તેમના નિશ્ચિત મૃત્યુની બરાબર એક ક્ષણ પહેલા હોય.
ઓહ!
હા, જેમ કે કોઈ જહાજ ડૂબવાનું હોય, કોઈ યુદ્ધમાં મૃત્યુ પામવાનું હોય કે કોઈ બીમારીથી. તેમને ત્યાંથી બચાવીને સીધા 21મી સદીના લંડનમાં લઈ આવવામાં આવે છે.
અને આ ઐતિહાસિક શરણાર્થીઓને તેઓ શું કહે છે?
એમને એક સુંદર નામ આપે છે, એક્સપેટ્સ.
એક્સપેટ્સ?
હા, જાણે કે તેઓ કોઈ બીજા દેશમાંથી આવ્યા હોય, સમયમાંથી નહીં.
પણ આ લોકોને નવી દુનિયામાં ગોઠવવા એ તો બહુ મોટો પડકાર કહેવાય. જેણે વીજળી પણ ન જોઈ હોય તેને તમે સ્માર્ટફોન કેવી રીતે સમજાવશો?
એના માટે જ મંત્રાલયે એક સિસ્ટમ બનાવી છે. દરેક એક્સપર્ટ માટે એક સરકારી કર્મચારીની નિમણૂક થાય છે,
જેને બ્રિજ કહેવાય છે.
બરાબર. નામ પ્રમાણે જ તેમનું કામ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સેતુ બનવાનું છે. તેમને ઘર, પૈસા અને આધુનિક જીવનની બધી તાલીમ આપવામાં આવે છે.
અને વાર્તાની શરૂઆત અહીંથી જ થાય છે, જ્યારે આપણી નાયિકા, જે એક બ્રિજ છે, તેને એક નવો કેસ સોંપવામાં આવે છે.
બિલકુલ.
તો ચાલો આ પાત્રોને થોડા નજીકથી ઓળખીએ. આપણી નાયિકા તે અનામી છે જે પોતે જ તેના પાત્ર વિશે ઘણું કહી જાય છે. તે કોણ છે?
તે બ્રિટિશ કંબોડિયન મૂળની છે અને આ ઓળખ તેના પાત્ર માટે ખૂબ જ મહત્વની છે. તે પોતાના જીવનમાં એક પ્રકારની એકલતા અને સાંસ્કૃતિક વિસ્થાપન અનુભવે છે.
એટલે ન તો તે સંપૂર્ણપણે બ્રિટિશ છે, ન તો કંબોડિયન.
એ જ. તે પોતાની બુદ્ધિ અને કટાક્ષને એક ઢાલ તરીકે વાપરે છે. શરૂઆતમાં તેના માટે આ માત્ર એક 9-5ની સરકારી નોકરી છે, બીજું કંઈ નહીં.
એટલે કે તે પોતે પણ એક પ્રકારની બ્રિજ પર જ જીવી રહી છે, બે સંસ્કૃતિઓની વચ્ચે. મને લાગે છે કે આ જ કારણસર તે કદાચ આવનારા એક્સપેક્ટ સાથે આટલી જલ્દી જોડાઈ જાય છે. કોણ છે આ એક્સપેક્ટ?
તે છે કમાન્ડર ગ્રેહેમ ગોર. અને રસપ્રદ વાત એ છે કે તે કાલ્પનિક નથી, એ એક વાસ્તવિક ઐતિહાસિક પાત્ર છે.
ઓહ, અચ્છા.
હા, તે 1845માં સર જ્હોન ફ્રેન્કલિનના કુખ્યાત આર્કટિક અભિયાનનો હિસ્સો હતા. પેલો અભિયાન જેમાં બધા જ સભ્યો ગાયબ થઈ ગયા હતા.
હા, મેં એના વિશે વાંચ્યું છે.
તો તેને તેના બરફમાં થીજીને મૃત્યુ પામવાના બરાબર એક ક્ષણ પહેલા બચાવીને 21મી સદીમાં લાવવામાં આવે છે. તે 19મી સદીનો એક સજ્જન છે, ગૌરવશાળી, પ્રામાણિક અને અત્યંત બુદ્ધિશાળી.
તો એક તરફ આપણી અળગી અને કટાક્ષ કરતી નાયિકા છે અને બીજી તરફ 19મી સદીનો એક સંશોધક જેણે આખી દુનિયા ગુમાવી દીધી છે.
અને આ બંનેને એક સરકારી ફ્લેટમાં સાથે રહેવા માટે મૂકી દેવામાં આવે છે. અહીંથી જ વાર્તામાં ઓફિસ કોમેડી અને રોમાન્સના તત્વો શરૂ થાય છે.
પણ મંત્રાલયનો આ બાબતે કોઈ નિયમ તો હશે જ ને?
સૌથી કડક નિયમ, નિયમ નંબર 1, એક્સપેટ સાથે કોઈ પણ પ્રકારનો અંગત કે રોમેન્ટિક સંબંધ બાંધવાની સખ્ત મનાઈ છે.
અને જેમ આપણે જાણીએ છીએ, સાહિત્યમાં નિયમો તોડવા માટે જ બને છે.
બિલકુલ.
વાર્તાની શરૂઆતની જે હળવાશ છે એ મને ખૂબ ગમી. ગ્રેહમ ગોરનું આધુનિક દુનિયાને સમજવાનો પ્રયાસ. એ કેવું હશે કે જે માણસે બ્રિટિશ સામ્રાજ્યને તેની ચરમસીમા પર જોયું હોય, તેને તમે કહો કે હવે એ સામ્રાજ્ય રહ્યું નથી
અને ભારતીય મૂળનો માણસ બ્રિટનનો વડાપ્રધાન છે.
બરાબર, એ ક્ષણો ખરેખર અદ્ભુત રીતે લખાઈ હશે.
ખૂબ જ. નાયિકા તેને સ્પોટિફાય, નારીવાદ, ઇન્ટરનેટ અને પ્લાસ્ટિક સર્જરી જેવી બાબતો વિશે શીખવે છે. તમે કલ્પના કરો, એક માણસ જેણે જહાજ પર મહિનો ગાળ્યા હોય તેને તમે સ્પોટિફાય પર લાખો ગીતોની લાઇબ્રેરી બતાવો, તેના માટે તો આ જાદુથી કમ નથી.
સાચી વાત છે.
લેખિકા આ નાની નાની ક્ષણોને ખૂબ રમૂજ અને સંવેદનશીલતા સાથે રજૂ કરે છે. ગોરનો આઘાત અને તેની જિજ્ઞાસા બંને વાસ્તવિક લાગે છે.
પણ આ હળવાશ અને રમૂજની પાછળ એક ઉદાસી પણ છુપાયેલી છે. નહીં, ગોર માત્ર નવી ટેકનોલોજીથી અજાણ નથી.
ના, તે પોતાના સાથીઓ, પોતાનો સમય અને પોતાના અસ્તિત્વનો હેતુ પણ ગુમાવી ચૂક્યો છે. તે એક જીવતો જાગતો અવશેષ છે.
અને આ જ ઉદાસી અને એકલતા કદાચ નાયિકાને તેની તરફ ખેંચે છે. તે ગોરના દુઃખને સમજી શકે છે, કારણ કે તે પોતે પણ જીવનમાં એવું જ અસંભત અનુભવે છે.
બરાબર. અને ધીમે ધીમે પ્રતિબંધ હોવા છતાં તેમની વચ્ચે એક ઊંડો પ્રેમ સંબંધ વિકસે છે. પણ આ કોઈ સામાન્ય પ્રેમ કથા નથી.
કેમ કે તેમની દરેક ક્ષણ પર મંત્રાલય નજર છે.
હા, તેમના ઘરમાં કેમેરા અને માઇક્રોફોન લાગેલા છે સતત.
અહીંથી જ વાર્તાનો થ્રિલરવાળો ભાગ શરૂ થાય છે. નાયિકાને ધીમે ધીમે સમજાય છે કે આ બધું જેટલું સરળ દેખાય છે એટલું છે નહીં.
બરાબર. તેને મંત્રાલયની સાચી કામગીરી પર શંકા થવા લાગે છે. તેને કેટલીક વિચિત્ર વાતો જાણવા મળે છે. સતત દેખરેખ, ગુપ્ત વાતચીતો અને વારંવાર ક્રોનોક્લાઝમ નામના કોઈ ભવિષ્યના ખતરાનો ઉલ્લેખ.
ક્રોનોક્લાઝમ? એક મિનિટ, આ શું છે? તેનો અર્થ શું થાય?
તેનો સીધો અર્થો સમયનો વિનાશ કે સમયનું તૂટવું એવો થાય. પણ શરૂઆતમાં નાયિકાને પણ નથી સમજાતું કે આ શું છે. કોઈ વૈજ્ઞાનિક ખતરો, કોઈ આતંકવાદી જૂથનું નામ કે પછી મંત્રાલયની કોઈ આંતરિક સાંકેતિક ભાષા?
અને આ શબ્દ જ તેને પરેશાન કરી દે છે.
હા, મંત્રાલયના અધિકારીઓ આ શબ્દનો ઉપયોગ એવી રીતે કરે છે જાણે કોઈ બહુ મોટી આફત આવવાની હોય. આ રહસ્ય જ નાયિકાને પોતાની ગુપ્ત તપાસ શરૂ કરવા માટે પ્રેરે છે.
અને આ તપાસ તેને એક એવા સત્ય સુધી લઈ જાય છે જે આખી વાર્તાને પલટી નાખે છે. જે સંસ્થાને તે એક ઐતિહાસિક સંશોધનનું કામ કરતી માનતી હતી તેની વાસ્તવિકતા કંઈ જુદી જ હતી.
બિલકુલ.
શું હે આ સત્ય?
સત્ય એ છે કે મંત્રાલય કોઈ ઐતિહાસિક જિજ્ઞાસા સંતોષવા માટે આ પ્રયોગ નથી કરી રહ્યો. તેમનો હેતુ ખૂબ જ ગંભીર અને, સાચું કહું તો, ભયાનક છે.
એટલે
તેઓ ભવિષ્યમાં આવનારી એક ભયંકર આબોહવા સંબંધિત મહા આપત્તિની તૈયારી કરી રહ્યા છે. એક એવી દુર્ઘટના જે માનવજાતના મોટાભાગનો નાશ કરી નાખશે.
બાપરે, તો પછી આ એક્સપર્ટ્સને શા માટે લાવવામાં આવી રહ્યા છે? તેમનો આ યોજના સાથે શું સંબંધ છે?
એ જ તો સૌથી આઘાતજનક વાત છે. એક્સપર્ટ્સને તેમની ઐતિહાસિક જાણકારી માટે નહીં, પરંતુ તેમની અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા, એટલે કે સર્વાઇવલ સ્કિલ્સ માટે પસંદ કરવામાં આવ્યા છે.
જેમ કે ગ્રેહમ ગોર આર્કટિકના થીજી દેતા બરફમાં ટકી શક્યા હતા.
બરાબર. બીજા એક્સપર્ટ્સ પણ પ્લેગ, યુદ્ધ કે દુકાળ જેવી ભયાનક પરિસ્થિતિઓમાંથી બચેલા લોકો છે.
એક મિનિટ, તો આ આખી ઐતિહાસિક સંશોધનની વાત માત્ર એક દેખાડો હતી? મતલબ કે તેઓ શરૂઆતથી જ આ લોકોને બચાવવા માટે નહીં પણ તેમનો ઉપયોગ કરવા માટે લાવ્યા હતા? આ તો નૈતિક રીતે ખૂબ જ ખોટું કહેવાય.
બિલકુલ. આ એક્સપર્ટ્સ મહેમાન નથી, પરંતુ માનવ પરીક્ષણના વિષયો છે. જાણે જૂના જમાનામાં કોલસાની ખાણમાં ઓક્સિજનનું પ્રમાણ જાણવા માટે કેનરી પક્ષીને લઈ જવામાં આવતું.
હા, જો પક્ષી મરી જાય તો સમજવાનું કે હવા ઝેરી છે.
એ જ. આ એક્સપર્ટ્સ એવા જ કોલસાની ખાણમાં કેનરી પક્ષી છે. તેમના શરીર અને મન પર આધુનિક દુનિયાની અસરોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
અને એ ડેટાનો ઉપયોગ
ભવિષ્યમાં માનવજાતના અમુક ખાસ લોકોને એ મહા આપત્તિમાંથી બચાવવાની યોજના માટે કરવામાં આવી રહ્યો છે.
આ વિચાર જ મને કંપાવી દે છે. આ તો એક પ્રકારનો ટેમ્પોરલ કોલોનિયલિઝમ, એટલે કે સમયનો સંસ્થાનવાદ થયો. જેમ સંસ્થાનવાદી શક્તિઓ બીજા દેશોના સંસાધનોનું શોષણ કરતી હતી,
તેમ અહીં મંત્રાલય ભૂતકાળના સંસાધનો, એટલે કે જીવતા જાગતા માણસોનું, પોતાના ભવિષ્યના ફાયદા માટે શોષણ કરી રહ્યું છે. તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો.
અને આખી યોજના પાછળ કોણ છે?
મંત્રાલયની નિર્દેશક મેગી કેમ્બલ, તે એક અત્યંત બુદ્ધિશાળી પણ ક્રૂર સ્ત્રી છે. તે દ્રઢપણે માને છે કે માનવતાના ભલા માટે આવા નૈતિક રીતે ખોટા નિર્ણયો લેવા જરૂરી છે. એના માટે હેતુ સાધનને યોગ્ય ઠેરવે છે.
તો હવે નાયકા અને ગૌર એક મોટા નૈતિક અને અસ્તિત્વના સંકટમાં ફસાઈ ગયા છે. તેમની પાસે શું વિકલ્પો છે?
તેમની પાસે મુખ્યત્વે ત્રણ રસ્તા છે. પહેલો, મંત્રાલય સાથે જોડાઈ જવું અને ભવિષ્યના એ સુરક્ષિત પણ નૈતિક રીતે ખોટા સમાજનો ભાગ બનવું,
જે તેઓ નહીં કરે. બીજો,
મંત્રાલયમાં જ એક બળવાખોર જૂથ છે જે આ યોજનાનો વિરોધ કરે છે. તેમની સાથે જોડાઈ જવું, પણ તેનું પરિણામ અનિશ્ચિત છે.
અને ત્રીજો,
આ બધાથી ભાગીને પોતાની આઝાદી માટે પોતાનો રસ્તો બનાવવો. આ પસંદગી તેમના પ્રેમ અને તેમના સિદ્ધાંતોની સૌથી મોટી કસોટી છે.
અને વાર્તાનો અંત કોઈ પરીખાથા જેવો નથી, ખરું ને? તે આપણને કોઈ સરળ જવાબ નથી આપતો.
જરાય નહીં. તેઓ ત્રીજો રસ્તો પસંદ કરે છે. તેઓ મંત્રાલયના નિયંત્રણમાંથી ભાગી છૂટવામાં સફળ રહે છે, પરંતુ તેની તેમને બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે.
તેઓ કાયમ માટે ભાગેડું બની જાય છે.
હા, તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે, પણ તેમણે સત્તા, સુરક્ષા અને સિસ્ટમની ઉપર એકબીજાને પસંદ કર્યા છે. આ તેમની વ્યક્તિગત જીત છે. અંત આપણને એક આશાવાદી ઉદાસીનો અહેસાસ કરાવે છે, જે લાંબા સમય સુધી આપણને વિચારતા કરી મૂકે છે.
તો આખી વાર્તાનો સાર શું છે? આટલા બધા વિચારો, પ્રેમ, સમય, સત્તા, વિસ્થાપન, આ બધાને લેખિકા કેવી રીતે જોડે છે? મને લાગે છે કે વિસ્થાપન અને ઓળખનો વિષય કેન્દ્રમાં છે.
ચોક્કસપણે. ગ્રેહમ ગૌર શાબ્દિક રીતે સમયથી વિસ્થાપિત છે. તે એક એવો માણસ છે જેની દુનિયા, જેનો સમાજ, જેનો પરિવાર હવે અસ્તિત્વમાં જ નથી.
જ્યારે નાયિકા બ્રિટિશ કંબોડિયન હોવાને કારણે સાંસ્કૃતિક રીતે બે દુનિયા વચ્ચે અટવાયેલી અનુભવે છે.
અને આ જે સમાન બહારના હોવાનો અનુભવ છે, તે જ તેમને એકબીજાની સૌથી નજીક લાવે છે. પુસ્તકમાં એક અદ્ભુત વાક્ય છે. ભૂતકાળ કોઈ વિદેશી ધરતી નથી, તે એક શરણાર્થી શિબિર છે.
વાહ, આ વાક્ય એક્સપેટ્સની લાચારી અને તેમની સ્થિતિને સચોટ રીતે વર્ણવે છે.
બરાબર.
અને આ વાર્તા ઇતિહાસ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને પણ પડકારે છે. આપણે ઇતિહાસને તથ્યો અને તારીખોના સંગ્રહ તરીકે જોઈએ છીએ.
હા, પણ આ વાર્તા બતાવે છે કે ઇતિહાસ જીવંત છે. ગ્રેહમ ગૌર માટે તેનો ભૂતકાળ એ પુસ્તકનું પાનું નથી, પણ તેની જીવાયેલી હકીકત છે, તેના મિત્રોની કબર છે.
પુસ્તકમાં એક બીજું સચોટ વાક્ય છે, દરેક આર્કાઇવ એક કબરગાહ પણ હોય છે.
બિલકુલ. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે ઇતિહાસના આંકડાઓની પાછળ જીવતા જાગતા માણસો, તેમની લાગણીઓ, તેમના સપના અને તેમનું દુઃખ છુપાયેલું હોય છે. મંત્રાલય એ જ ભૂલ કરે છે.
તે ભૂતકાળના લોકોને માત્ર ડેટા પોઈન્ટ્સ તરીકે જુએ છે, માણસ તરીકે નહીં.
એ જ.
અંતે ધ મિનિસ્ટ્રી ઓફ ટાઈમ આપણને યાદ અપાવે છે કે વિશાળ અને અવ્યક્તિક સિસ્ટમની સામે માનવતા, પ્રેમ અને વ્યક્તિગત પસંદગી જેવા સંબંધો જાળવી રાખવા એ જ સૌથી મોટું અને સાહસિક કાર્ય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.